એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, સૌનું સ્વાગત છે આપણી આજની જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવા ચિંતકની વાત કરવાના છીએ જેમનું નામ સાંભળીએ ને એટલે તરત જ મનમાં એક ચોક્કસ છાપ ઊભી થાય, નિકોલો મેકિયાવેલી. પણ આપણે એમને સીધા નથી જોવાના, આપણે એમને સમજીશું એક ખૂબ જ જાણીતા ઇતિહાસકાર ક્વેન્ટિન સ્કિનરની નજરે.
બિલકુલ, અને આ નામ મેકિયાવેલિયન એ તો આજે પણ વપરાય છે, ખરું ને?
હા, ચોક્કસ.
કોઈ બહુ ચાલાક હોય, કપટી લાગે, સત્તા માટે કંઈ પણ કરે, એને આપણે કહી દઈએ કે આ તો મેકિયાવેલિયન છે. પણ શું મેકિયાવેલી ખરેખર આવા જ હતા? સ્કિનર આપણને પેલી છાપની પાછળ લઈ જાય છે, એમના અસલ વિચારો સુધી.
અને એ જાણવું આજે પણ જરૂરી છે, કેમ કે રાજકારણ, સત્તા, નેતૃત્વ, આ બધી રમતો તો આજે પણ એવી જ છે ને?
સાચી વાત છે, બદલાઈ નથી બહુ.
એટલે મેકિયાવેલીના સાચા વિચારો, ખાસ કરીને સ્કિનર જે રીતે સમજાવે છે, તે કદાચ આપણને આજનો સમય સમજવામાં પણ મદદ કરે. તો ચાલો આ રસપ્રદ ચર્ચા શરૂ કરીએ. શરૂઆત કરીએ ક્વેન્ટિન સ્કિનરથી જ. કોણ છે આ ઇતિહાસકાર જેમણે મેકિયાવેલી જેવા કહી શકાય કે વિવાદાસ્પદ ચિંતકને સમજાવવાનું નક્કી કર્યું?
હા, ક્વેન્ટિન સ્કિનર છે ને એ આજના સમયના બૌદ્ધિક ઇતિહાસકારોમાં બહુ મોટું નામ ગણાય. એમની એક ખાસ અભ્યાસ પદ્ધતિ છે રાજકીય વિચારોના ઇતિહાસ માટેની, જેને કેમ્બ્રિજ સ્કૂલ કહે છે. એના એ મુખ્ય વિચારક રહ્યા છે,
કેમ્બ્રિજ સ્કૂલ.
અને એમની ખાસિયત છે સંદર્ભવાદ, મતલબ કે કોઈ પણ લખાણ હોય ને એને સમજવા માટે એ કયા સમયમાં લખાયું, કયા સંજોગો હતા, કોના માટે લખાયું, શું ઉદ્દેશ્ય હતો, આ બધું જાણવું પડે.
ઓકે, એટલે ખાલી શબ્દો પકડીને બેસી ન રહેવાનું, એની પાછળનો આપણો માહોલ, લેખકનો ઈરાદો, એ બધું જોવાનું.
બરાબર. સ્કિનર એવું નથી પૂછતા કે મેકિયાવેલી સારો હતો કે ખરાબ, ના. એ પૂછે છે કે જ્યારે પુનરુજ્જીવન સમયના ઇટાલીમાં પેલી અંધાધૂંધી હતી અને મેકિયાવેલી રાજકુમારને કહે છે કે ભાઈ કઠોર બનવું પડશે, ત્યારે એ ખરેખર શું કહી રહ્યા હતા, એમનો હેતુ શું હતો? આ જે અભિગમ છે ને એ જ એમને મેકિયાવેલી પર જે સદીઓથી થપ્પો લાગી ગયો છે એને ઉખાડીને જોવાની દ્રષ્ટિ આપે છે. એ લખાણને ખાલી શબ્દો તરીકે નહીં પણ એક કામ તરીકે જુએ છે, લેખક એ શબ્દોથી શું કરવા માંગતો હતો.
આ તો ખરેખર બહુ રસપ્રદ રીત છે કોઈ પણ વિચારને સમજવાની. તો આ દ્રષ્ટિથી સ્કિનર મેકિયાવેલી વિશે શું કહે છે, એમનો મુખ્ય મુદ્દો શું છે?
સ્કિનરનું મુખ્ય કામ એમ કહી શકાય કે મેકિયાવેલીની જે છબી બગડી ગઈ છે ને એને સુધારવાનું છે, જે એમને શૈતાનના શિક્ષકને એવું બધું કહેવામાં આવ્યું.
હા, એવું જ સાંભળ્યું છે મોટે ભાગે.
સ્કિનર એમને એમાંથી બહાર લાવીને એક વ્યવહારુ, પ્રાક્ટિકલ, રાજકીય વાસ્તવવાદી તરીકે રજૂ કરે છે. અને આ ખાસ સાંભળવા જેવું છે, એક પ્રજાસત્તાક શાસનના સમર્થક તરીકે.
શું વાત કરો છો, પ્રજાસત્તાકના સમર્થક? આ તો પેલી મેકિયાવેલિયન છાપથી એકદમ ઉલટું થયું. તો એમની દલીલ શું છે?
સ્કિનર કહે છે કે મેકિયાવેલીનો અંતિમ ધ્યેય કોઈ અનૈતિક રાજાશાહી સ્થાપવાનો હતો જ નહીં. એમનો મુખ્ય હેતુ હતો એક સ્થિર રાજ્ય, ગૌરવશાળી રાજ્ય અને સ્વતંત્ર રાજ્ય, એનું નિર્માણ કરવું અને એને ટકાવી રાખવું, અને જો શક્ય હોય તો એ પ્રજાસત્તાક જ હોવું જોઈએ. એમનો જે ક્રાંતિકારી વિચાર હતો ને એ હતો કે રાજકારણને પરંપરાગત નૈતિકતાના ચોકઠામાંથી, ખાસ કરીને પેલી ખ્રિસ્તી નૈતિકતામાંથી બહાર કાઢવું.
એટલે એમ કે રાજકારણના નિયમો જુદા.
હા, પણ એનો મતલબ એ નહીં કે તેઓ અનૈતિક હતા, પણ એ માનતા હતા કે રાજ્યની સલામતી માટે, એની સ્થિરતા માટે ક્યારેક એવા નિર્ણયો લેવા પડે જે કદાચ વ્યક્તિગત રીતે આપણને સારા ન લાગે. એ વ્યવહારિક જરૂરિયાત હતી, કોઈ ખરાબ ઈરાદો નહોતો.
ઓ, એટલે મંતેનેરીલો સ્તાતો, રાજ્યને ટકાવી રાખવું એ સૌથી ઉપર, પછી ભલે ને એના માટે અઘરા નિર્ણયો લેવા પડે, એમ.
બિલકુલ, એ જ મુખ્ય વાત. સ્કિનર પછી આપણને મેકિયાવેલીના જીવનમાં લઈ જાય છે, ફ્લોરેન્સના રાજદ્વારી તરીકેના એમના અનુભવો, પછી મેડિસી પરિવાર પાછો આવ્યો ત્યારે એમની પદવી ગઈ, જેલ થઈ, દેશ નિકાલ ભોગવવો પડ્યો, અને પછી સમજાવે છે કે આ બધા મુશ્કેલ સમયમાં જ એમના બે મુખ્ય પુસ્તકો લખાયા, ધ પ્રિન્સ અને ડિસ્કોર્સિસ ઓન લિવી. આ બધું એમના અનુભવો અને ચિંતનનો નિચોડ છે એમ કહી શકાય.
અને મેકિયાવેલીના અમુક ખાસ શબ્દો પણ છે નહીં, જેમ કે પેલું વર્ચ્યુ અને ફોર્ચ્યુના.
હા,
સ્કિનર એને કઈ રીતે સમજાવે છે?
હા, આ બહુ મહત્વના ખ્યાલો છે. સ્કિનર એને બહુ સ્પષ્ટ કરે છે. વર્તુ એટલે ખાલી સારો ગુણ નહીં, પણ રાજકારણમાં સફળ થવા માટે જરૂરી આવડત, હિંમત, દૂરનું જોવાની ક્ષમતા, સમય પારખીને પગલાં લેવાની આવડત, અને હા, જરૂર પડે તો કઠોરતા વાપરવાની હિંમત પણ ખરી.
ઓકે, અને ફોર્ચ્યુના?
ફોર્ચ્યુના એટલે ભાગ્ય, નસીબ, અણધાર્યા સંજોગો જે આપણા હાથમાં નથી હોતા પૂરેપૂરા, પણ જેનો સામનો કરવા તૈયાર લેવું પડે.
અને પેલું ત્રીજું, નેસેસિટા?
હા, નેસેસિટા એટલે રાજ્યને બચાવવા માટે ઊભી થતી એવી જરૂરિયાત, એવી મજબૂરી કે શાસકે કદાચ ન ગમતા હોય એવા પણ કડક નિર્ણયો લેવા પડે, કરવું જ પડે વાળી સ્થિતિ.
સમજાયું. અને પેલા બે મુખ્ય પુસ્તકો, ધ પ્રિન્સ અને ડિસ્કોર્સિસ, ઘણાને લાગે કે એમાં વિરોધાભાસ છે. એક રાજાને સલાહ આપે, બીજો ગણરાજ્યની વાત કરે.
સ્કિનર બહુ સરસ રીતે આ ગૂં ચૂકેલે છે. એ કહે છે કે આ વિરોધાભાસી નથી, એકબીજાના પૂરક છે.
કઈ રીતે?
ધ પ્રિન્સ છે ને એ ખાસ સંજોગો માટે છે, જ્યારે રાજ્યમાં અંધાધૂંધી હોય, કોઈ નવો શાસક આવ્યો હોય, સ્થિતિ ડામાડોળ હોય, ત્યારે સત્તા કઈ રીતે ટકાવવી એ જાણે ઇમરજન્સી ગાઈડ જેવું છે.
કટોકટી માટે.
હા, જ્યારે ડિસ્કોર્સિસ એ મેક્યાવેલીના મનપસંદ શાસન વિશે છે, એટલે કે સ્થિર, નાગરિકોની ભાગીદારીવાળું ગણરાજ્ય, એ આદર્શ સ્થિતિ માટેનો નકશો છે. એટલે એક બીમાર રાજ્યની દવા છે તો બીજો તંદુરસ્ત રાજ્યનો ખોરાક, એમ સમજો.
બહુ સરસ રીતે સમજાવ્યું. ચાલો આ વાતને જરા વધારે ઊંડાણથી જોઈએ. પહેલા વાત કરીએ મેક્યાવેલીના પોતાના અનુભવોની અને ધ પ્રિન્સ પુસ્તકની. આપે કહ્યું કે મેક્યાવેલી કોઈ લાઇબ્રેરીમાં બેસીને લખનારા નહોતા, પણ ફિલ્ડ પર કામ કરેલા માણસ હતા.
સાચી વાત. લગભગ 14 વર્ષ એમણે ફ્લોરેન્ટાઇન રિપબ્લિક માટે કામ કર્યું. સિનિયર અધિકારી હતા, રાજદ્વારી હતા, યુરોપના મોટા મોટા રાજાઓ, પોપ બધા સાથે બેઠક ઉઠક કરેલી, સંધિઓ, લશ્કરી વ્યૂહરચના, આ બધું એમણે જાતે જોયું અને કર્યું હતું. આ જ એમનું રાજકીય શિક્ષણ હતું.
અને એમના જીવનમાં પેલો સેઝારે બોર્જિયા નામનો એક શાસક હતો, એનો બહુ પ્રભાવ હતો, ખરું ને?
હા, સેઝારે બોર્જિયા, પોપનો પુત્ર, બહુ મહત્વાકાંક્ષી અને રૂથલેસ કહી શકાય એવો. મેક્યાવેલી એને મળ્યા હતા અને એનામાં પેલી વર્ચ્યુ જોઈ, ચાલાકી, જરૂર પડે ક્રૂર બનવાની હિંમત, ઝડપી નિર્ણયો લેવાની ક્ષમતા.
કોઈ ઉદાહરણ?
પેલું સિનિગાગલિયાવાળું. બોર્જિયાએ પોતાના જ સાથી સેનાપતિઓ જે એની સામે કાવતરું કરતા હતા એમને મીઠી મીઠી વાતો કરીને બોલાવ્યા અને પછી બધાને એક સાથે મારી નાખ્યા. મેક્યાવેલી ત્યારે ત્યાં હાજર હતા.
બાપરે.
પણ એમણે બોર્જિયાનું પતન પણ જોયું. અને એનું કારણ શું? ખરાબ ફોર્ચ્યુના, નસીબ ખરાબ નીકળ્યું. એના પિતા પોપ અચાનક મૃત્યુ પામ્યા અને બોર્જિયાનો બધો આધાર જતો રહ્યો. આના પરથી મેક્યાવેલીની શીખ્યા કે માણસ ગમે તેટલી વીરતું વાપરે, ફોર્ચ્યુના એટલે કે નસીબ પર પૂરો કાબુ નથી મેળવી શકતો.
અને પછી જ્યારે ફ્લોરેન્સમાં સત્તા બદલાઈ, મેડિસી પાછા આવ્યા, ત્યારે મેક્યાવેલીનું શું થયું?
1512માં મેડિસી આવ્યા અને મેક્યાવેલી જેવા જૂના શાસનના માણસોની હકાલપટ્ટી થઈ. એમના પર તો રાજદ્રોહનો આરોપ પણ મુકાયો. જેલમાં ગયા, ત્રાસ સહન કર્યો અને પછી શહેર છોડીને ગામડે એકાંતવાસમાં રહેવું પડ્યું.
અચ્છા,
આ જે અપમાન અને બેકારીનો સમય હતો ને, એમાં જ પોતાની રાજકીય સૂઝબૂઝ સાબિત કરવા, કદાચ મેડિસિનની નજરમાં પાછા આવવા, ફરી કોઈ કામ મેળવવા, એ આશાએ એમણે ધ પ્રિન્સ લખ્યું અને લોરેન્ઝો ધ મેડિસિને અર્પણ કર્યું.
એટલે ધ પ્રિન્સ એક રીતે જોબ એપ્લિકેશન જેવું હતું એમ?
હા, એમ પણ કહી શકાય. પણ સ્કિનર એને એ સમયના બીજા રાજાઓને સલાહ આપતા પુસ્તકોથી અલગ પાડે છે.
એ કઈ રીતે?
એ વખતે પ્રિન્સ માટે અરીસો જેવા પુસ્તકો લખાતા. એમાં રાજાને દયાળુ બનો, ઉદાર બનો, ન્યાયી બનો એવી બધી સારી સારી સલાહ અપાતી. મેક્યાવેલી આખી પરંપરાને જાણે ઊંધી વાળી દે છે.
શું કહે છે?
એ કહે છે કે ભાઈ, આ વાસ્તવિક દુનિયા છે. અહીં ટકી રહેવું હોય તો ખાલી સારા ગુણોથી મેળ નહીં પડે. રાજકુમારે સિંહ જેવો બહાદુર અને શિયાળ જેવો ચાલાક બંને બનવું પડે.
તો ધ પ્રિન્સના મુખ્ય વિચારો કયા છે સ્કિનરની દ્રષ્ટિએ? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો.
પહેલું, નેસેસિટી, રાજ્ય બચાવવાની મજબૂરી, એના માટે ક્યારેક નૈતિકતા બાજુ પર મૂકવી પડે. બીજું, વિર્ચ્યુ, સફળ થવા માટેની આવડત, હિંમત, ચાલાકી, જે આપણા સારા ખરાબના ખ્યાલથી જુદી હોઈ શકે. ત્રીજું, દેખાવ અને વાસ્તવિકતાનો ભેદ. રાજકુમાર ભલે અંદરથી ગમે તેવો હોય, લોકો સામે તો એણે દયાળુ, ધાર્મિક, પ્રામાણિક દેખાવું જ જોઈએ. લોકો દેખાવ પર બહુ ધ્યાન આપે છે.
અને ચોથું, પેલું બહુ જાણીતું, ડર વિરુદ્ધ પ્રેમ.
હા, લોકો તમને પ્રેમ કરે એના કરતાં તમારાથી ડરે એ વધુ સલામત છે. કેમ કે પ્રેમ તો સ્વાર્થાલા એટલે જતો રહે, પણ સજાનો ડર એ ટકી રહે છે.
બાપરે, આ બધી સલાહ તો આજે પણ એટલી જ વિવાદાસ્પદ લાગે છે. તો શું સ્કિનર એમ કહે છે કે મિકિયાવેલી સાચા હતા, આ બધું કરવું જોઈએ?
ના ના, સ્કિનર એવું બિલકુલ નથી કહેતા કે આ નૈતિક રીતે સાચું છે. એ તો એમ કહે છે કે ધ પ્રિન્સ એ કોઈ રાક્ષસી પુસ્તક નથી, પણ ખતરનાક સંજોગોમાં સત્તા કઈ રીતે મેળવવી અને ટકાવવી એનું એકદમ વાસ્તવિક, કડવું પણ કદાચ સાચું વિશ્લેષણ છે.
અચ્છા.
અને આ પુસ્તક ખાસ નવા રાજકુમાર માટે છે, જેણે અસ્થિરતામાંથી રાજ્ય ઊભું કરવાનું છે. એટલે આ ઇમરજન્સી માટેની દવા જેવું છે, રોજબરોજની તંદુરસ્તી માટેનો ખોરાક નહીં.
આખરેખર આખી વાતને નવી રીતે જોવાનો મોકો આપે છે. સારું, તો હવે મેકિયાવેલીના બીજા પુસ્તક પર આવીએ, ડિસ્કોર્સિસ ઓન લિવિંગ. આપે કહ્યું કે સ્કિનર માને છે કે આમાં મેકિયાવેલીના સાચા દિલના વિચારો છે, ખાસ કરીને ગણરાજ્ય વિશે.
હા, સ્કિનર પૂરા ભારપૂર્વક કહે છે કે ડિસ્કોર્સિસમાં મેકિયાવેલીનું હૃદય બોલે છે. અહીં એ સ્પષ્ટપણે કહે છે કે પ્રજાસત્તાક એટલે કે રિપબ્લિક શાસન એ રાજાશાહી કરતાં વધુ સારું છે, વધુ સ્થિર અને લાંબુ ટકે એવું.
પણ એવું કેમ? રાજા તો ફટાફટ નિર્ણય લઈ શકે, ગણરાજ્યમાં તો બધાને પૂછવા જવું પડે, સમય લાગે.
મેકિયાવેલી કહે છે કે ગણરાજ્યો એટલા માટે સારા છે કારણ કે એમાં લોકોની સામૂહિક બુદ્ધિ અને શક્તિનો ઉપયોગ થાય છે. જુદા જુદા મંતવ્યો હોય, એ ટકરાય, ચર્ચા થાય અને એમાંથી લાંબા ગાળે વધુ સારો રસ્તો નીકળે. અને સૌથી રસપ્રદ વાત, મેકિયાવેલી માને છે કે સમાજમાં થોડો સંઘર્ષ હોવો એ સારી વાત છે.
સંઘર્ષ એ કેવી રીતે સારું હોઈ શકે? આપણે તો હંમેશા સુમેળ, શાંતિ, એકતાની જ વાતો કરીએ છીએ.
હા, પણ મેકિયાવેલી અહીં પ્રાચીન રોમનું ઉદાહરણ આપે છે. એ કહે છે કે રોમમાં જે અમીર વર્ગ હતો, પેટ્રિશિયન્સ, અને સામાન્ય લોકો, પ્લિબિયન્સ, એમની વચ્ચે સતત એક પ્રકારનો તણાવ રહેતો હતો. પણ એ તણાવ કે સંઘર્ષ જો સારા કાયદા અને સંસ્થાઓ દ્વારા નિયંત્રિત હોય તો એ ફાયદાકારક છે.
કઈ રીતે?
કારણ કે આ વર્ગો વચ્ચેનો તણાવ એકબીજા પર લગામ રાખે છે. કોઈ એક વર્ગ વધુ પડતો શક્તિશાળી નથી બની જતો, અને આનાથી જ લોકોની સ્વતંત્રતા જળવાઈ રહે છે. રોમની મહાનતા આ નિયંત્રિત સંઘર્ષમાંથી જ જન્મિતી એમ માને છે.
વાહ, આ તો બહુ જુદો વિચાર છે. અને લશ્કર વિશે શું કહેતા હતા ડિસ્કોર્સિસમાં?
એ ભાડૂતી સૈનિકોના સખત વિરોધી હતા. એ માનતા હતા કે ઇટાલીના રાજ્યો જે વારંવાર હારતા હતા એનું મુખ્ય કારણ આ ભાડૂતી સૈનિકો જ હતા. એમને દેશ માટે કંઈ લેવા દેવાનો હોય, ખાલી પૈસા માટે લડે.
તો પછી ઉપાય શું?
ઉપાય, નાગરિક સેના. સાચું ગણરાજ્ય એ જ છે જેના નાગરિકો પોતે હથિયાર ઉઠાવીને પોતાના દેશની રક્ષા કરવા તૈયાર હોય. આનાથી દેશભક્તિ વધે, નાગરિક તરીકેની જવાબદારીની ભાવના કેળવાય.
અને ધર્મ વિશે? ધ પ્રિન્સમાં તો એવું લાગ્યું કે ધર્મ એમના માટે ખાલી દેખાડો હતો, એક સાધન હતું.
ડિસ્કોર્સિસમાં પણ એમનો અભિગમ ઘણો ખરો એવો જ છે, પણ થોડો જુદી રીતે. એ પ્રાચીન રોમન ધર્મની બહુ પ્રશંસા કરે છે.
કેમ, એમને એ સાચો લાગતો તો?
ના ના, એટલા માટે નહીં કે ધર્મશાસ્ત્રીય રીતે સાચો હતો, પણ એટલા માટે કે એ લોકોમાં શિસ્ત, હિંમત, સામાજિક એકતા અને રાજ્ય પ્રત્યેની ફરજની ભાવના જગાવતો હતો, જે રાજ્યને મજબૂત બનાવવા માટે બહુ જરૂરી હતું. એટલે અહીં પણ ધર્મ રાજ્ય માટે એક ઉપયોગી સાધન તરીકે જ જોવાયો છે.
તો સ્કિનર એકદમ ભારપૂર્વક કહે છે કે મેકિયાવેલીનો આદર્શ તો પ્રજાસત્તાક જ હતો, એમને?
ચોક્કસપણે. ડિસ્કોર્સિસ એ મેકિયાવેલીના આદર્શ રાજ્યનું ચિત્ર પૂરું પાડે છે. સ્થિર, સ્વતંત્ર, નાગરિકોની સક્રિય ભાગીદારીવાળું ગણરાજ્ય. ધ પ્રિન્સની પેલી કડવી સલાહ તો ખાલી અસાધારણ સંજોગો માટે હતી. અને એમનું જે ત્રીજું પુસ્તક છે, ફ્લોરેન્ટાઇન હિસ્ટ્રીઝ, એમાં તો એ પોતાના શહેર ફ્લોરેન્સની નિષ્ફળતાઓનું જ વિશ્લેષણ કરે છે. ત્યાંનો આંતરિક જૂથવાદ, પેલી ભાડૂતી સેના પરની નિર્ભરતા, નાગરિક ભાવનાનો અભાવ, આ બધું કેમ ખોટું થયું અને એનાથી શું શીખવા જેવું છે એ સમજાવે છે.
એટલે સ્કિનર એવું બતાવે છે કે આ ત્રણેય પુસ્તકો અલગ અલગ નથી, પણ એક સુસંગત વિચારસરણીનો ભાગ છે જેનો અંતિમ ધ્યેય એક મજબૂત અને સ્થિર રાજ્ય છે.
બરાબર. અને ઇતિહાસ એમના માટે ખાલી ભૂતકાળની વાત નથી, પણ વર્તમાન માટેનો બોધપાઠ છે.
સરસ. તો આખી ચર્ચા પરથી મેકિયાવેલીના મુખ્ય વિચારો કે સંદેશા શું તારવી શકાય જે સ્કિનર આપણી સામે મૂકે છે? પહેલો મુદ્દો તો પેલો રાજકારણ અને નૈતિકતાના ભેદનો લાગે છે.
બિલકુલ. અને આજ કદાચ મેકિયાવેલીનો સૌથી મોટો અને સૌથી વિવાદાસ્પદ પણ કહી શકાય એવો વિચાર છે કે રાજકારણની દુનિયાના પોતાના નિયમો છે. એ વ્યક્તિગત સારા ખરાબના ખ્યાલોથી અલગ હોઈ શકે છે. રાજ્યનું હિત, રાજ્યની સુરક્ષા, મેન્ટેનેલો સ્તાતો એ સૌથી ઉપર છે.
આ વિચાર તો આજે પણ એટલો જ જીવંત લાગે છે, દેશોની વિદેશ નીતિમાં, રાષ્ટ્રીય હિતની વાતોમાં.
હા, જેને આપણે રિયલ પોલિટિક કહીએ છીએ એનો પાયો અહીં નંખાયો એમ કહી શકાય. આપણે રોજ જોઈએ છીએ કે આદર્શો અને વ્યવહારિક જરૂરિયાતો વચ્ચે કેવી રીતે પસંદગી કરવી પડે છે.
બરાબર. બીજો મુખ્ય વિષય પેલો વિર્ચ્યુ અને ફોર્ચ્યુના વચ્ચેનો સંબંધ, એની ગતિશીલતા.
હા, આ જોડી એમના વિચાર વિશ્વના કેન્દ્રમાં છે. ફોર્ચ્યુના એટલે નસીબ, સંજોગો, અણધાર્યા બનાવો જે આપણા હાથમાં નથી, જેમ કે નદીમાં અચાનક પૂર આવે.
અને વિર્ચ્યુ?
વિર્ચ્યુ એટલે આપણી તૈયારી, આપણી આવરત, આપણી હિંમત, જેનાથી આપણે એ પૂરનો સામનો કરી શકીએ. કદાચ અગાઉથી બંધ બાંધી રાખ્યો હોય તો નુકસાન ઓછું થાય. મેકિયાવેલી કહે છે કે ફોર્ચ્યુના ભલે ગમે તેટલી શક્તિશાળી હોય, પણ વિર્ચ્યુ દ્વારા આપણે એને અડધી તો કાબૂમાં રાખી જ શકીએ છીએ.
આ વાત તો જીવનમાં પણ એટલી જ લાગુ પડે, સ્થિતિસ્થાપકતા, તૈયારી.
ચોક્કસ. આ વ્યક્તિગત અને સામૂહિક બંને સ્તરે મહત્વનું છે.
ત્રીજો મુદ્દો જેના પર સ્કિનરે ખાસ ભાર મૂક્યો તે ગણરાજ્ય માટેનો પક્ષપાત, મેકિયાવેલીનો આદર્શ.
હા, સ્કિનર આપણને યાદ દેવડાવે છે કે મેકિયાવેલીનો રાજકીય આદર્શ શું હતો. એક એવું ગણરાજ્ય જ્યાં નાગરિકો સક્રિય હોય, કાયદાનું શાસન હોય અને લોકોમાં દેશ માટે કંઈક કરવાની ભાવના હોય, જેને એ નાગરિક વિરતુ કહે છે.
ધ પ્રિન્સ કરતા આ એકદમ જુદી વાત.
હા, ધ પ્રિન્સ તો બીમાર રાજ્યની દવા હતી, પણ તંદુરસ્ત સમાજ માટેનો આદર્શ તો ગણરાજ્ય જ હતો. અને આ વાત આજે પણ એટલી જ પ્રસ્તુત છે નહીં? લોકશાહીમાં નાગરિકોની ભાગીદારી કેટલી જરૂરી છે.
સાચી વાત. અને ચોથો મુદ્દો પેલો વાસ્તવવાદ, દુનિયા જેવી છે તેવી જોવી, આપણે જેવી ઈચ્છીએ તેવી નહીં.
બરાબર. મેકિયાવેલી હવામાં કિલ્લા બાંધવાની કે કાલ્પનિક આદર્શોમાં રાચવાની વિરુદ્ધ હતા. એ કહેતા હતા કે બાબતની વાસ્તવિક સત્યતા, ઇફેક્ચ્યુઅલ ટ્રુથ પર ધ્યાન આપો. માણસનો સ્વભાવ કેવો છે જેને તેઓ સ્વાર્થી અને ચંચળ માનતા, અને ઇતિહાસ આપણને શું શીખવે છે એના આધારે વિચારો.
શું થવું જોઈએ એના કરતા શું થઈ રહ્યું છે અને શું થઈ શકે છે એના પર ફોકસ.
હા, આ વાત આપણને પણ લાગુ પડે છે. જીવનમાં, કામમાં ખાલી આશા રાખવાને બદલે વાસ્તવિક પરિસ્થિતિનો સામનો કરવો.
મેકિયાવેલીના લખાણોમાં ઘણા એવા વાક્યો કે વિચારો છે જે એકદમ ધારદાર છે, જે આજે પણ આપણને વિચારતા કરી દે. સ્કિનર એમને એમના સાચા સંદર્ભમાં મૂકીને સમજાવે છે. એવા અમુક વિચારોની વાત કરીએ.
ચોક્કસ. પહેલો વિચાર એમના વાસ્તવવાદનો છે. એનો સાર કંઈક આવો છે કે આપણે જે રીતે જીવીએ છીએ અને જે રીતે જીવવું જોઈએ એ બંને વચ્ચે એટલું બધું અંતર છે કે જે માણસ શું કરવું જોઈએ એના પર ધ્યાન આપીને શું ખરેખર થઈ રહ્યું છે તેને ભૂલી જાય છે, તે પોતાનું ભલું કરવાને બદલે પોતાનું વિનાશ નોંધરે છે.
મતલબ સ્પષ્ટ છે, આદર્શો સારા પણ જમીન પર પગ રાખવા જરૂરી છે.
બરાબર. વાસ્તવિકતાને નજરઅંદાજ ન કરાય.
બીજો પેલો ડર અને પ્રેમવાળો વિચાર જે થોડો આંચકો આપે એવો છે.
પ્રેમ કરવો અને ડરવું, આ બંને વસ્તુઓ ભાગ્યે જ એક સાથે રહી શકે છે. એટલે જો બંનેમાંથી એક જ પસંદ કરવાનું હોય તો લોકો તમને પ્રેમ કરે એના કરતાં લોકો તમારાથી ડરે એ વધુ સુરક્ષિત છે.
હા, આ સાંભળીને આપણને તરત એમ થાય કે આ તે કેવી વાત, પણ મેકિયાવેલી એવી સત્તા અને માણસના સ્વભાવને બહુ જ વ્યવહારિક દ્રષ્ટિથી જુએ છે. એમનો તર્ક શું છે?
એ કહે છે કે પ્રેમ એ લાગણી છે, એ સ્વાર્થ પર આધારિત છે, એ બદલાઈ શકે છે, પણ ડર એ સજાના ભય પર આધારિત છે અને એ વધુ સ્થિર છે, વધુ ટકે છે. ફરીથી આ કોઈ નૈતિક સલાહ નથી, પણ સત્તા ટકાવવા માટેનું એક કડવું સત્ય છે એમ તે માને છે.
અને ત્રીજો, દેખાવ વિશેનો વિચાર. રાજકુમાર માટે બધા સારા ગુણો હોવા જરૂરી નથી, પણ હા, એ ગુણો હોવાનો દેખાવ કરવો અત્યંત જરૂરી છે. જો તેવો દેખાવ કરે તો તે ઉપયોગી છે.
આ તો આજના જ જમાનામાં જાણે વધારે લાગુ પડે છે ને, ઇમેજ મેનેજમેન્ટ ને બધું.
હા, બિલકુલ.
મેકિયાવેલી સમજતા હતા કે રાજકારણ ઘણું ખરું લોકો શું માને છે, એમની ધારણાઓ શું છે એના પર ચાલે છે. તમે ખરેખર કેવા છો એના કરતાં તમે કેવા દેખાઓ છો એની અસર ઘણીવાર વધારે પડે છે. એટલે પોતાની છબીનું સંચાલન કરવું એ પણ એક જરૂરી કુશળતા છે.
ભલે આ વિચારો 500 વર્ષ પહેલાના હોય, એવું લાગે છે કે આજે પણ એની અસર અને પ્રસ્તુતતા ઓછી નથી થઈ. રોજિંદા જીવનમાં, નેતૃત્વમાં, સમાજમાં આમાંથી શું ઉપયોગી થઈ શકે?
ઘણી બધી રીતે. જેમ કે કોઈ કંપનીના લીડર હોય કે રાજકીય નેતા, એમના માટે પેલી ડર વિશ્વ પ્રેમવાળી મૂંઝવણ તો હંમેશા રહેવાની. ક્યારેક સંસ્થા કે દેશના લાંબા ગાળાના ભલા માટે અપ્રિય નિર્ણયો લેવા પડે છે, લોકો નારાજ થાય, તો ત્યાં નીતિમત્તા અને અસરકારકતા આ બંને વચ્ચે સંતુલન કેવી રીતે રાખવું એ બહુ મોટો પ્રશ્ન છે. મેકિયાવેલી આપણને યાદ અપાવે છે કે આ સંતુલન સહેલું નથી, એના માટે વિચારવું પડે છે.
અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પણ આ દેખાય છે નહીં, દેશોના વ્યવહારમાં?
ચોક્કસ. દેશો પોતાના રાષ્ટ્રીય હિતને સૌથી ઉપર રાખે છે. ક્યારેક આદર્શો કે વૈશ્વિક મૂલ્યોને બાજુ પર મૂકીને પણ નિર્ણયો લેવાય છે. વ્યૂહરચના ઘડવી, ખરાબમાં ખરાબ પરિસ્થિતિ માટે તૈયાર રહેવું, આ બધું મેકિયાવેલિયન વિચારસરણીનો જ એક ભાગ ગણી શકાય.
અને આપણા અંગત જીવનમાં શું આમાંથી કંઈ લાગુ પડે?
મને લાગે છે કે વ્યક્તિગત સ્તરે પણ પેલો વર્ચ્યુઓ અને ફોર્ચ્યુનાનો ખ્યાલ બહુ ઉપયોગી છે. આપણે સંજોગો ફોર્ચ્યુનાને કદાચ બદલી ન શકીએ, પણ આપણી પ્રતિક્રિયા, આપણી તૈયારી, આપણી હિંમત, વર્ચ્યુ.
હા, એ વાત સાચી.
બીજું, વાસ્તવિકતાનો સ્વીકાર કરવો. ખાલી સારા સારા વિચારોમાં કે આમ થવું જોઈએ એમાં રાચ્યા વગર પરિસ્થિતિને સમજવી. અને ત્રીજું, આપણી આસપાસ પણ, ઓફિસમાં હોય કે સામાજિક જૂથોમાં, સત્તાની રમતો તો ચાલતી જ હોય છે ને?
ચાલતી જ હોય છે.
મેકિયાવેલી આપણને શીખવે છે કે લોકો જે કહે છે એના પર જ ન જવું, એમના કાર્યો જોવા, એમના હેતુઓ સમજવાનો પ્રયત્ન કરવો, થોડો સ્વસ્થ સંશયવાદ રાખવો કદાચ જરૂરી છે.
તો આ બધી ચર્ચાના અંતે આવીએ. મુખ્ય શું શીખવા મળ્યું એમ કહી શકાય? મારા માટે તો સૌથી મોટી વાત એ છે કે ક્વેન્ટિન સ્કિનર આપણને મેકિયાવેલીને એક સાદા ખલનાયક તરીકે જોવાની જે સદીઓ જૂની રીત છે એને પડકારે છે.
બરાબર.
એ બતાવે છે કે મેકિયાવેલી એક જટિલ વ્યક્તિત્વ હતા. એક વાસ્તવવાદી હતા, એક દેશભક્ત હતા. એમના વિચારોને એમના સમય અને સંજોગોના સંદર્ભમાં સમજવા પડે. એમનો ઉદ્દેશ કદાચ ખરાબ નહોતો, પણ એમના માટે રાજ્યની સુરક્ષા અને સ્થિરતા સર્વોપરી હતી.
અને મારા માટે જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ એ છે સ્કિનર દ્વારા મેકિયાવેલીના પ્રજાસત્તાકવાદી વિચારો પર મુકાયેલો ભાર. આ વાત બહુ ઓછી જાણીતી છે.
હા, એ સાચું.
આપણે મોટાભાગે ધ પ્રિન્સ અને એની પેલી કઠોર સલાહોની જ વાત સાંભળીએ છીએ, પણ મેકિયાવેલી ખરેખર તો નાગરિકોની ભાગીદારી, કાયદાનું શાસન અને સ્વતંત્રતાના હિમાયતી હતા. આ વાત આજે પણ લોકશાહીના સમયમાં એટલી જ મહત્વની છે.
ચોક્કસ.
અને છેલ્લે, એ જ કે રાજકારણ હોય કે જીવન, ખાલી આદર્શવાદથી નથી ચાલતું. વાસ્તવિકતાની સમજ, માનવ સ્વભાવની સમજ, ઇતિહાસની સમજ, આ બધું પણ એટલું જ જરૂરી છે. મેકિયાવેલી આપણને આ કડવી પણ જરૂરી શીખ આપે છે.
ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવ પુસ્તક અને એક નવ વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.